એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. આપણે આજે એક એવા લેખક વિશે ઊંડાણપૂર્વક ચર્ચા કરવાના છીએ જે લગભગ 500 વર્ષ પહેલાં જીવ્યા હતા, પણ જેમના વિચારો આજે આપણા સ્માર્ટફોન અને સોશિયલ મીડિયાના યુગમાં પણ નવા અને અત્યંત પ્રાસંગિક લાગે છે. આ વ્યક્તિ એટલે મિશેલ દ મોન્ટેન. એમણે કરેલી આત્મખોજની વાત આજે પણ આપણને કેમ આટલી આકર્ષે છે
અને આજના આપણા વિશ્લેષણનો આધાર છે વિલિયમ એમ હેમલેનનું પુસ્તક મોન્ટેન. હેમલેન બતાવે છે કે મોન્ટેન માત્ર એક લેખક નહોતા પણ એક એવા ક્રાંતિકારી હતા જેમણે તત્વજ્ઞાનને એનો મોટા મોટા ગ્રંથોમાંથી બહાર કાઢ્યું
અને સામાન્ય માણસના રોજિંદા જીવનનો વિષય બનાવ્યો.
બરાબર. આપણી ચર્ચાનો હેતુ એ સમજવાનો છે કે કેવી રીતે મોન્ટેનના આ અખતરા આપણને આજે વધુ સારી રીતે જીવવામાં મદદ કરી શકે છે.
તો ચાલો શરૂઆત કરીએ આ વ્યક્તિને અને તેમના સમયને સમજવાથી. આ મિશેલ ધ મોન્ટેન હતા કોણ? એમની દુનિયા કેવી હતી?
કલ્પના કરો, 16મી સદીનું ફ્રાન્સ, ચારે બાજુ ધર્મના નામે ભયંકર હિંસા અને યુદ્ધો ચાલી રહ્યા છે,
કેથોલિક અને પ્રોટેસ્ટન્ટ વચ્ચે, ખરું ને?
હા, એકબીજાના લોહીના તરસ્યા છે. દરેકને લાગે છે કે અંતિમ સત્ય ફક્ત એમની પાસે છે અને બીજું બધું ખોટું છે.
એટલે કે એકદમ કટ્ટરતાનો માહોલ.
બિલકુલ. આવા કટ્ટરતા અને અંધાધૂંધીના માહોલમાં મોન્ટેનનો જન્મ થયો. તેઓ એક ધનાઢ્ય અને ઉમરાવ પરિવારમાંથી આવતા હતા, પણ આસપાસની અરાજકતાથી તેઓ ખૂબ જ વ્યથિત હતા.
એટલે જ્યારે આખી દુનિયા બહારની લડાઈઓમાં વ્યસ્ત હતી ત્યારે તેમણે અંદરની દુનિયા તરફ જોવાનું નક્કી કર્યું.
બરાબર. અને આ નિર્ણય પાછળ એક ખૂબ જ અંગત કારણ પણ હતું. તેમના સૌથી પ્રિય મિત્ર એતિયન દ લાબોએટીનું યુવાન વયે મૃત્યુ થયું. આ ઘટનાએ મોન્ટેનને હચમચાવી દીધા. તેમને જે ખાલીપો અનુભવાયો એને ભરવા માટે અને પોતાની જાતને સમજવા માટે તેમણે 38 વર્ષની ઉંમરે જાહેર જીવનમાંથી નિવૃત્તિ લઈ લીધી
અને પોતાના કિલ્લાના એક ટાવરમાં લખવાનું શરૂ કર્યું.
હા, કોઈ પલાયનવાદ નહોતો, સમજ્યા? આ તો આત્મશોધની એક સભાન શરૂઆત હતી.
અને અહીંથી જ એક એવા સાહિત્ય સ્વરૂપનો જન્મ થાય છે જે આજે આપણે સૌ જાણીએ છીએ, પણ જેની શરૂઆત મોન્ટેને કરી હતી. એમણે પોતાના લખાણોને એસેસ એટલે કે એસે નામ આપ્યું. આ શબ્દ પાછળનો વિચાર શું હતો?
અહીંયા જ આખી વાતનો મર્મ છુપાયેલો છે. ફ્રેન્ચમાં એસેયર ક્રિયાપદનો અર્થ થાય છે પ્રયાસ કરવો અથવા અખતરો કરવો.
પ્રયાસ કરવો, ઓકે.
એટલે મોન્ટેન જ્યારે નિબંધ લખતા હતા ત્યારે તેઓ કોઈ અંતિમ સત્ય કે જ્ઞાન આપવાનો દાવો નહોતા કરી રહ્યા. એ તો પોતાના વિચારો, પોતાની યાદો, પોતાના પૂર્વગ્રહો આ બધાને ચકાસવાનો એક પ્રામાણિક પ્રયાસ હતો.
આ તો ખૂબ જ રસપ્રદ વાત છે. એટલે કે એમના માટે લખવું એ કોઈ નિષ્કર્ષ પર પહોંચવાની ક્રિયા નહોતી,
પણ વિચારવાની પ્રક્રિયા પોતે જ હતી.
વાહ, જાણે કે એ દુનિયાના પહેલા પર્સનલ બ્લોગર હતા જે પોતાની જાતને સમજવા માટે લખી રહ્યા હતા.
તમે બરાબર શબ્દ પકડ્યો. એમના નિબંધો કોઈ ફિનિશ્ડ પ્રોડક્ટ નથી, પણ એક લેબ રિપોર્ટ જેવા છે જ્યાં લેખક પોતે જ પ્રયોગ છે અને નિબંધ એ પ્રયોગની નોંધ છે. એમના સમયમાં લેખકો ભગવાન, રાજાઓ અને ઇતિહાસ જેવા મોટા વિષયો પર લખતા, પણ મોન્ટેન એક ક્રાંતિકારી વાક્ય લખ્યું.
હું પોતે જ મારા પુસ્તકનો વિષય છું.
બરાબર.
વાહ, એ સમયે આવું કહેવા માટે કેટલી હિંમત જોઈતી હશે. પણ આમાં એક ખતરો નથી? જો કોઈ વ્યક્તિ ફક્ત પોતાના વિશે જ લખ્યા કરે તો શું તે આત્મકેન્દ્રિત એટલે કે નાર્સિસ્ટિક ન બની જાય?
આ સવાલ ખૂબ જ સ્વાભાવિક છે, પણ મોન્ટેનનો હેતુ પોતાની મહાનતા સાબિત કરવાનો નહોતો, બલકે પોતાની સામાન્યતાને સમજવાનો હતો.
સામાન્યતાને સમજવાનું?
હા, તેઓ માનતા હતા કે દરેક મનુષ્યમાં સંપૂર્ણ માનવતા સમાયેલી છે. એટલે જો હું મારી જાતને, મારા ડર, મારી આશાઓ, મારી મૂર્ખામીઓ ને પ્રામાણિકતાથી સમજી શકું
તો હું આખી માનવજાતને થોડી વધુ સારી રીતે સમજી શકીશ.
બરાબર.
અને આ સમજવાની પ્રક્રિયામાં તેમણે ખૂબ જ મહત્વપૂર્ણ વિચાર રજૂ કર્યો જે પેચવર્ક અથવા થીંગડા જેવી જાતનો છે. એ શું છે?
મોન્ટેન કહે છે, આપણે સૌ થીંગડા જેવા છીએ. એટલા બધા અલગ અલગ ટુકડાઓથી બનેલા છીએ કે આપણામાં કોઈ એક સુસંગત રૂપ નથી. આનો અર્થ એ છે કે આપણું વ્યક્તિત્વ કોઈ એક પથ્થર જેવું નક્કર નથી. આપણે સતત બદલાતા રહીએ છીએ.
એટલે કે એક જ દિવસમાં આપણે અલગ અલગ હોઈ શકીએ છીએ?
હા, એક જ દિવસમાં આપણે બહાદુર પણ હોઈએ છીએ અને ડરપોક પણ, ઉદાર પણ હોઈએ છીએ અને સ્વાર્થી પણ. આ વિરોધાભાસોને સ્વીકારવા એ જ આત્મજ્ઞાન છે.
મને આપણે સૌ પેચવર્ક જેવા છીએ એ વિચાર ખૂબ ગમ્યો, કારણ કે આજના સોશિયલ મીડિયાના યુગમાં આપણે સૌ એક પરફેક્ટ, સુસંગત અને હંમેશા ખુશ રહેતી તસવીર બતાવવાની કોશિશ કરીએ છીએ.
સાચી વાત. જ્યારે હકીકત એ છે કે આપણે સૌ આવા અનેક ટુકડાઓનું બનેલું જટિલ મિશ્રણ છીએ.
બરાબર. અને જો આપણું વ્યક્તિત્વ આટલું જ અસ્થિર અને ટુકડાઓમાં વહેંચાયેલું હોય, તો પછી આપણે કોઈ પણ વાત પર ખાતરીપૂર્વક કઈ રીતે કહી શકીએ કે આ જ સાચું છે?
તમે મુદ્દા પર આવ્યા. મને લાગે છે કે અહીંથી જ એમના સંશયવાદની વાત શરૂ થાય છે, ખરું ને?
હા, એમનો પ્રખ્યાત સિદ્ધાંત કે સે જ, એટલે કે હું શું જાણું છું. શું આ નિરાશાવાદ હતો કે આપણે કશું જાણી જ ન શકીએ?
ના ના, આ નિરાશાવાદ બિલકુલ નથી. આ બૌદ્ધિક નમ્રતાનું સૌથી શક્તિશાળી સાધન છે. યાદ કરો એ યુગ કેવો હતો. લોકો સત્યના નામે એકબીજાને મારવા તૈયાર હતા.
કટ્ટરતાનો યુગ.
એવા સમયે હું શું જાણું છું એ સવાલ પૂછવો એ પોતાના અહંકાર અને કટ્ટરતા પરનો સૌથી મોટો પ્રહાર હતો. આ સવાલ જ્ઞાનનો ઇનકાર નથી કરતો, પણ એવા દાવાઓ પર શંકા કરે છે કે ફક્ત મને જ બધી ખબર છે.
એટલે કે બીજાના દ્રષ્ટિકોણને સમજવા માટે જગ્યા બનાવે છે.
ચોક્કસ.
અને મોન્ટેન માત્ર આવા મોટા અમૂર્ત વિચારોમાં જ અટવાયેલા ન રહ્યા. તેમણે પોતાના શરીર, પોતાની બીમારીઓ, જેમ કે કિડનીની પથરીની ભયંકર પીડા અને રોજિંદા જીવનની નાની નાની વાતો વિશે પણ ખૂબ જ ખુલ્લીને લખ્યું છે. આ તત્વજ્ઞાન સાથે કેવી રીતે જોડાયેલું છે?
આ પણ એક ક્રાંતિકારી પગલું હતું. એમના સમયમાં શરીરને મન કરતા તુચ્છ અને પાપી ગણવામાં આવતું હતું.
હા, તત્વજ્ઞાન એટલે કેવું ઊંચા અમૂર્ત વિચારો.
મોન્ટેને કહ્યું, ના, સાચું જ્ઞાન માત્ર મગજમાં નથી, એ શરીરમાં પણ છે. પીડા, ભૂખ, આનંદ, ઈચ્છા, આ બધું જ માનવ હોવાનો અભિન્ન અંગ છે.
એને સમજ્યા વગર આપણે પોતાને કેવી રીતે સમજી શકીએ?
બરાબર.
એટલે એવું કહી શકાય કે એમના માટે મન અને શરીર અલગ નહોતા. જે વાત આજે માઇન્ડફુલનેસ અને વેલનેસની દુનિયામાં આપણે કરીએ છીએ, એની શરૂઆત કદાચ એમણે કરી હતી.
ચોક્કસપણે. અને શરીરના અનુભવ પર ભાર મૂકવાથી જ તેઓ સાંસ્કૃતિક સાપેક્ષવાદ સુધી પહોંચ્યા.
કલ્ચરલ રિલેટિવિઝમ.
હા, તેમના પ્રખ્યાત નિબંધ ઓફ કેનેબલ્સમાં તેઓ બ્રાઝિલના આદિવાસી સમુદાય વિશે વાત કરે છે. તેઓ કહે છે કે આપણે તેમની પ્રથાઓને બર્બર કહીએ છીએ કારણ કે તે આપણી પ્રથાઓથી અલગ છે.
આ તો આજે પણ એટલું જ સાચું છે. આપણે કોઈ બીજા દેશના ખાવા પીવાની આદતોને અજીબ કહીએ છીએ કે એમના કપડાં પર હસીએ છીએ, પણ પોતાના સમાજની ઊંડી ખામીઓ પર ક્યારે સવાલ નથી ઉઠાવતા. મોન્ટેન જાણે 500 વર્ષ પહેલાં આપણા માટે અરીસો મૂકી ગયા.
એમણે તો એ નિબંધમાં ત્યાં સુધી લખ્યું કે દરેક વ્યક્તિ જે રિવાજ પોતાના નથી તેને બર્બરતા કહે છે.
વાહ.
અને પછી તેઓ તુલના કરે છે કે આ આદિવાસીઓની નરભક્ષી પ્રથા કરતા તો યુરોપમાં ધર્મના નામે જીવતા લોકોને સળગાવી દેવાની પ્રથા વધુ બર્બર છે. 16મી સદીમાં આવું લખવું એ અકલ્પનીય હિંમતનું કામ હતું.
સાચી વાત છે. તો આ બધી વાતો પરથી આપણે આજના જીવન માટે શું શીખી શકીએ? ચલો મોન્ટેનના વિચારોમાંથી 3 મુખ્ય બોધપાઠ તારવીએ.
ચોક્કસ. પહેલો અને સૌથી મહત્વનો બોધપાઠ છે બૌદ્ધિક નમ્રતા. આજના સોશિયલ મીડિયાના ધ્રુવીકરણવાળા યુગમાં, જ્યાં દરેક જણ નિષ્ણાત બની ગયું છે,
હા, બધાને બધી જ ખબર છે,
બરાબર, ત્યાં કોઈ પણ વિષય પર પોતાનો અભિપ્રાય આપતા પહેલા મનમાં હું ખરેખર શું જાણું છું એવો સવાલ પૂછવો આપણને કટ્ટરતાથી બચાવે છે
અને સંવાદ માટે જગ્યા બનાવે છે.
હા, કે આપણી પાસે બધા જવાબો નથી.
બીજી વાત જે મને સ્પર્શી ગઈ તે છે પ્રામાણિક આત્મચિંતન અને સ્વીકૃતિ. મોન્ટેન આપણને શીખવે છે કે પોતાની જાતને એક સંપૂર્ણ હીરો તરીકે જોવાને બદલે આપણા વિરોધાભાસોને સ્વીકારવા.
ખરું. એ સ્વીકારવું કે આપણે ક્યારેક ઉદાર હોઈએ છીએ, ક્યારેક સ્વાર્થી. આ સ્વીકૃતિ આપણને પોતાની જાત સાથે વધુ દયાળુ બનવામાં મદદ કરે છે.
બરાબર.
અને ત્રીજો ખૂબ જ વ્યવહારુ વિચાર છે જાહેર અને ખાનગી જીવનમાં સંતુલન. મોન્ટેને કહ્યું હતું, આપણે આપણી જાતને બીજાને ઉધાર આપવી જોઈએ, પરંતુ આપવી માત્ર પોતાને જ જોઈએ.
આનો અર્થ શું થયો?
આનો અર્થ છે કે સામાજિક જવાબદારીઓ, નોકરી, પરિવાર આ બધું નિભાવતી વખતે પણ આપણી અંદર એક આંતરિક ઓરડો સાચવી રાખવો જોઈએ, જ્યાં બહારની દુનિયાનો ઘોંઘાટ પહોંચી ન શકે, જ્યાં આપણે ફક્ત આપણે હોઈએ.
આજના સતત જોડાયેલા વિશ્વમાં માનસિક શાંતિ માટે આ વિચાર અમૂલ્ય છે.
બિલકુલ.
તો મોન્ટેનની સૌથી મોટી ભેટ કોઈ નિશ્ચિત જવાબો નથી, પરંતુ વિચારવાની અને જીવવાની એક પદ્ધતિ છે. એમણે આપણને કોઈ તૈયાર નકશો નથી આપ્યો, પણ એક કંપાસ આપ્યો છે જેથી આપણે આપણો રસ્તો જાતે શોધી શકીએ.
તમે એકદમ સાચું કહ્યું. અંતમાં એક વિચાર શ્રોતાઓ માટે છોડી જઈએ. મોન્ટેન બતાવ્યું કે જીવનના મોટા પ્રશ્નોના ઉકેલ શોધવા કરતાં તે પ્રશ્નો સાથે વધુ પ્રામાણિકતાથી જીવવું વધુ મહત્વનું છે. જીવન પોતે જ એક અખતરો કે પ્રયાસ છે. આજે આપણે આપણા જીવનના કયા પાસામાં, પછી તે સંબંધો હોય, કામ હોય કે પોતાની માન્યતાઓ હોય, આવો પ્રામાણિક પ્રયાસ કરી શકીએ, જ્યાં પરિણામની ચિંતા કર્યા વગર માત્ર પ્રક્રિયાને મહત્વ આપીએ.
ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.